તારીખ 23/1/1986 શ્રી નિર્ભ્રાંત દર્શનની કેડી ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 19.
પ્રકરણનો વિષય છે પાત્રતા. છેલ્લો એવો મુદ્દો છે, આ સિવાય મુમુક્ષુતાનું ઊંચું લક્ષણ પોતાની ગુરુતાને દબાવવી તે છે. ગુરુતા એટલે ગુણને લઈને ઉત્પન્ન થતી મહત્તા, મોટાઈ, એને ગુરુતા કહે છે. મુમુક્ષુ જીવને અનેક પ્રકારના લૌકિક ગુણો પણ ઉત્પન્ન થઈ આવે છે, ઉદારતા, નમ્રતા, વિચક્ષણતા. દયા, શાંતિ, ક્ષમતા, ક્ષમા એ બધા લીધા છે. ત્યાગ, વૈરાગ્ય આદિ જે કાંઈ મહત્તાનું કારણ છે લૌકિકમાં, સમાજમાં, અથવા કોઈ મુમુક્ષુનો ક્ષોભક્ષમ એવો હોય, સારું લખી શકે, સારું પ્રવચન કરી શકે વગેરે, કોઈ અનેક પ્રકારના એવા સ્થાનો છે, એવા પ્રકારો છે કે જેથી બહારમાં ઊંચું સ્થાન મળે, તેનાથી ઉચ્ચ સ્થાન મળે. તો એ પોતાની ઉચ્ચતા છે એને ઢાંકવાનો, એને સંતાડવાનો પ્રયત્ન કરે છે. પાત્રતાનો આ વિશેષતા છે કે એને કેમ સંતાડી રાખવી, શા માટે, કે જે મહત્તા છે એ મહત્તામાં માન ચડવાનો અવકાશ છે, માન ચડવાનો પ્રસંગ છે, અને માન વધવાનું એ કારણ છે. જેને માનને દુશ્મન માન્યો છે, અથવા માનથી પતન થાય છે, માનથી નુકસાન થાય છે આત્માને, એવું જેને જાણ્યું છે, એવું પાત્ર મુમુક્ષુ જીવ માન મળવાના પ્રસંગથી દૂર રહેવા ચાહે છે. જો કે સિદ્ધાંત એવો છે, મુમુક્ષુનો મૂળ સિદ્ધાંત તો એવો છે કે એને માન અને અપમાન બંને સરખા લાગે એવી પરિસ્થિતિમાં એને આવવું છે. વિતરાગતા તો એ છે કે જેમાં માન અને અપમાન બંને સરખા લાગે. જો કોઈને અપમાન અને અપકીર્તિ નથી જોઈતી, સામાન્ય પ્રકારે, આ તો એક સામાન્ય વિચાર છે કે કોઈ અપમાન ઈચ્છતું નથી, અપકીર્તિને ઈચ્છતું નથી, પણ એનું બીજું પાસું એ છે કે એને માન ને કીર્તિ જોઈએ છે. એનું બીજું પાસું છે. જો અપમાન ને અપકીર્તિ મળે તેવો પ્રસંગ ઉત્પન્ન થાય, ત્યારે અંદર ખેદ ઉત્પન્ન થાય કે આવું મને ન હોતો સારું, એવો એક જે ભાવ ઉત્પન્ન થાય એ માન ને કીર્તિને ચાહનારો ભાવ છે. અઘરો વિષય છે. જેમ કે કોઈ નિંદા કરે, તો નિંદા કરે ત્યારે એ જોવું રહ્યું કે એ નિંદાનું કારણ આપણામાં છે કે નહીં. એટલે કે કોઈ દોષની નિંદા થાય છે ને, તો એ દોષ છે કે નહીં એ તો પહેલા તપાસી લેવું જોઈએ. અને ન હોય છતાં પણ નિંદા થવાની સંભાવના ખરી, તો એ નિંદાનો અણગમો આવે તો એમ સમજવું કે એને પ્રશંસા રૂચે છે, પ્રશંસા ચાહે છે, એવું માન અપમાનના વિષયમાં છે. તો એવા પ્રસંગની અંદર પણ જ્ઞાતા થવાનો પ્રયત્ન રહેવો, જ્ઞાયકપણે રહેવાનો પ્રયત્ન થવો, એનાથી ભિન્નતા પોતાની અવલોકવી, વિચારવી, અવલોકવી, અનુભવવી, એ પ્રયત્નમાં લાગવું, એ ત્યાં કર્તવ્ય છે. કેમ કે બહારનો પ્રસંગ તો પૂર્વકર્મ ને ઉદયથી બનશે, વર્તમાન પરિસ્થિતિ એનું કારણ નથી, પૂર્વકર્મ એનું કારણ છે. પૂર્વકર્મ અનુસાર તો જે થવાનું છે તે જ થવાનું છે, એમાં બીજું શું ફેર પડવાનું છે? ખરેખર તો એ પૂર્વકર્મ એમ સૂચવે છે કે આવી કોઈ ભૂલ કરી છે એનું ફળ અત્યારે ચાલુ થયું છે, ભલે અત્યારે આમાં આપણે દોષિત નથી, પણ ભૂતકાળમાં કોઈ આવી ભૂલ કરી છે એનું ફળ છે. માટે પોતાના ભાવને, ભૂતકાળના ભાવને ખ્યાલમાં લઈને વર્તમાનમાં ઠીક રાખવા, પરિણામ આ કર્તવ્ય છે. અહીંયા તો બીજો વિષય ચાલે છે કે પોતાનું ઉચ્ચપણું હોય, પોતાની મોટાઈ હોય તો પણ તેને ગોપવવી, દબાવવી એટલે તેને ગોપવવી, તે વિચિક્ષણપણું છે, તે એક પ્રકારનું વિચિક્ષણપણું છે. કેમ કે એમાંથી બચવા માગે છે, દોષમાંથી બચવા માગે છે. માન જેવા મોટા શત્રુને જે મારવા માગે છે તે પોતાનામાં મુમુક્ષુને લાયક એવા અનેક ગુણો વડે બીજા અનેક જીવોથી આગળ વધારે લાયક હોવા છતાં પણ પોતાની ગુરુતાને સંતાડે છે, દબાવે છે, એનો સંતાડે છે. ખરેખર તો તેને મુમુક્ષુતા સંબંધિત માન પણ તેને જોઈતું નથી. કોઈ એમ કહે કે આ તો બહુ સારા મુમુક્ષુ છે, બહુ આત્માર્થી છે, બહુ ધર્મી છે, બહુ લાયક જીવ છે, બહુ રૂચિવાળા જીવ છે, એવું માન પણ એને જોઈતું નથી, એ પણ એને જરૂર નથી, એની એની પણ અપેક્ષા વૃત્તિ નથી. તો એ અપેક્ષા વૃત્તિ તો નથી, છતાં પણ થાય તો એની અંદર રસ ન લે. જો રસ લે તો અપેક્ષા વૃત્તિ ઉત્પન્ન થઈ જાય. આ એક એવો પ્રસંગ છે ધર્મના ક્ષેત્રમાં પણ, આ એક એવો પ્રસંગ છે કે જ્યારે લાયકાત વિશેષ થાય, યોગ્યતા વિશેષ થાય તો અનેક જીવ આવશે, પ્રશંસા કરશે, પાછળ આવશે અને અનેક જીવો અનુરાગ કરશે. યોગ્યતાને કારણે પણ અનુરાગ કરશે, પણ એ અનુરાગ કરે માટે તું અનુરાગ સામે કરીશ નહીં એટલી અહીંયા ભલામણ છે. એ ભલે અનુરાગ કરે, જો તું અનુરાગ કરવા જઈશ તો તને એની અપેક્ષા વૃત્તિને રસ બેમાંથી એક વાત ઊભી થઈ જશે, તો એ તને નુકસાનનું કારણ થઈ જશે. એટલે આ વિષયમાં જે વિચિક્ષણ છે, આ પડખું જેણે વિચારી લીધું છે, પોતાની સેફ સાઈડ માટેની વાત છે, એ અંદરથી નિષ્પ્રહ રહે છે. બહારમાં ગમે તે પ્રકારે ગમે તે સંબંધો દેખાતા પણ અંદરથી નિષ્પ્રહ રહે છે કે એક વાર એ સંબંધ પણ ન હોય તો એને એથી કાંઈ એના એનાથી એના પરિણામમાં કોઈ એનો ફરક પડતો નથી. મુમુક્ષુતા સંબંધિત માન પણ તેને જોઈતું નથી, અર્થાત પોતાની પ્રસિદ્ધિ થાય તેવા પ્રસંગોથી જે દૂર ભાગવા ચાહે છે, અને કદાચ તેવા પ્રસંગનો ઉદય હોય તો પણ અંતરંગમાં માન ન ચડી જાય તેના માટે અત્યંત જાગ્રત રહે, માન ન વધે, માનનો ભાવ, માન કશાય ઉત્પન્ન ન થાય તેના માટે જે અત્યંત જાગ્રત રહે છે, એવી એક પાત્રતાની સ્થિતિ છે.
લાયક
વૃક્ષલાય એવા અનેક ગુણો, વૃક્ષોની અંદર પણ અનેક ગુણો ઉત્પન્ન થઈ આવે છે. કોઈ શાંત વધારે છે, કોઈ ઉદાર છે, કોઈ નમ્ર છે, એમ મુક્ષુકને લાયક પણ કેટલાક ગુણ છે. અથવા કોઈનો એવો સૂક્ષ્મ વિશેષ છે, બહુ સારા લેખ લખી શકે, પુસ્તકો લખી શકે, ગ્રંથો લખી શકે, કોઈ સારું વક્તવ્ય આપી શકે, બોલી શકે, એવું મોટા મળવાના અનેક કારણો ઉત્પન્ન થાય છે મુમુક્ષુતાની. એથી મુમુક્ષુ નથી, પણ મુમુક્ષુની ભૂમિકાની અંદર આવા સૂક્ષ્મ વાળા પણ જીવો હોય ને, અને એક મુમુક્ષુ સમાજમાં એક સદસ્ય સભ્ય તરીકે તો એ છે ને, મુમુક્ષુ સમાજના સભ્ય તરીકેની પ્રવૃત્તિ હોય તો એની અંદર વાંચન આપવું, પ્રવચન આપવું, લેખન કરવું, પુસ્તક કરવું, સંસ્થાઓ ચલાવવી, મંડળો ચલાવવા, એની અંદરની કાર્યવાહીઓ કરવી, એ ઉપરાંત શાંત હોય, ઉદાર હોય, દયાવાન હોય, અનેક પ્રકારના ગુણો હોય, તો એવી અનેક પ્રકારની યોગ્યતાઓ જે બીજાને અનુરાગનું કારણ થાય એવી યોગ્યતાઓ હોય તો એ મોટાઈને કારણે અનુરાગ કરે છે ને બીજા જીવો, તો આ આપણા કરતા કંઈક આગળ છે, કંઈક મોટા છે. એને અંદરમાં એવી વિચિક્ષણતા કેળવવી જોઈએ, એની હોવી જોઈએ, કે જેથી પોતાને નુકસાન ન થાય. નહીતર આ સ્થાન એવું છે કે નુકસાનની સંભાવના થાય છે, બહુ પોતાને ખ્યાલ ન એ રીતે ન રહીએ એ રીતે એમાં એ નુકસાનમાં આવી જાય છે. બહુ લપસણી ભૂમિકા છે, માનની ભૂમિકા છે એ બહુ લપસણી ભૂમિકા છે. કેમ કે બીજા તો સહેજે અનુરાગ કરવાના જ, પોતાને અંતરંગમાં નિષ્પ્રહ રહેવું ને જાગ્રત રહેવું એ પોતાનું કામ છે, એ સંભાળ પોતાને કરવાની છે. અને તે પણ એને બતાવવાની જરૂર નથી, એ કઈ એને પોતાનું બરાબર સંભાળીને ચાલવાનું છે. એવા પાત્ર જીવ લૌકિક જનોની જેમ પોતાની મોટાઈ દેખાડવાના પ્રકારે વર્તતા નથી. બીજા તો સામાન્ય રીતે જગતના જીવોમાં તો એ પરિસ્થિતિ છે કે પોતાની મહત્તા યોગ્ય પોતે ન હોય તો પણ મહત્તા બતાવે, અને કેમ આગળ સ્થાન મળે એની અપેક્ષા રાખીને પ્રવૃત્તિ કરે. એવી પ્રવૃત્તિ પાત્ર જીવને તો હોતી નથી કે ઘટતી નથી. આવો જીવ જ ધર્મ પ્રાપ્ત કરવા માટે અધિકારી છે. વિતરાગી ધર્મ પ્રાપ્ત કરવામાં તો આ પ્રકારની યોગ્યતા હોવી ઘટે છે, બાકી પોતાની મોટાઈ અને પોતાની મહત્તા માટે અને એ જાતની અપેક્ષામાં તો પાત્રતા જ ઉડી જશે, આગળ જવાનો તો પ્રશ્ન જ રહેતો નથી. આ શ્રીમદજીએ જે 10મો બોલ લીધો છે ને એના ઉપર થોડું વિવેચન છે. પોતાની ગુરુતા દબાવનાર 11મા પાનેની વાત છે, 10 નંબરના બોલ. એ બહુ વિચારના ઊંડાણમાંથી કાઢેલો પાત્રતાનું લક્ષણ છે, ઘણા ઊંડા વિચારથી પાત્રતાનું લક્ષણ મૂકેલું છે. વળી જીવનો એવો સ્વભાવ છે કે પોતાને લાભ કે સુખ થાય તેમ હોય તેવા કાર્યમાં તે પૂરા રસથી અને પ્રયત્નથી વર્તે છે. શું કહે છે કે જીવનો એવો સ્વભાવ છે કે જેનાથી એને ક્યાંય લાભ દેખાય કે સુખ થાય એવું બેમાંથી કોઈ પણ એક વાત હોય, લાભ છે એમાં એની પાછળ સુખ તો સુખનો ભાવ અભિપ્રાય તો ઊભો જ છે, પણ લાભના અનેક પ્રકાર છે. માનનો લાભ, આર્થિક રીતે લાભ, બીજા સંબંધોનો લાભ, અનેક પ્રકારે ચીજ વસ્તુનો લાભ, કોઈ બી પ્રકારે તેવા કાર્યમાં તેનો રસ ઉત્પન્ન થાય અને એનો તે બાજુનો પ્રયત્ન વર્તે, આ એક બહુ સ્વાભાવિક પરિણામની સ્થિતિ છે, આ પરિણામ સ્વભાવ છે અને આ પ્રકાર સર્વને અનુભવ ગોચર છે. બીજા જગતના પ્રસંગોમાં સૌને અનુભવ ગોચર વિષય છે. જો વધુ મોટો લાભ થાય તેમ દેખાય તો તે જીવનો રસ તેના પ્રમાણમાં વધે છે. આમાં પણ શું છે કે થોડો લાભ હોય અને વધુ લાભ હોય એના પ્રમાણમાં રસની માત્રા, જે અનુપાતમાં રસ ઉત્પન્ન થાય છે એ સામે કેટલો લાભ ને કેટલું સુખ છે એના પ્રમાણમાં છે. વેપારીઓને તો સમજાય એવું છે કે બહુ મોટો નફો થાય એવો વેપાર થતો હોય તો એમાં વિશેષ રસથી કામ કરે છે, સામાન્ય નફો હોય તો એને બહુ દરકાર નથી કરતા. એ તો એકદમ સમજી શકાય એવો વિષય છે. તે જીવનો રસ તેના પ્રમાણમાં વધે છે અને પુરુષાર્થ પણ વધુ ઉગ્રતાથી ઉત્પન્ન થાય છે. આ તો દ્રષ્ટાંત છે, તદ અનુસાર હવે સિદ્ધાંતમાં લેવું છે. તદ અનુસાર મુમુક્ષુ જીવે મોક્ષ માર્ગ પ્રાપ્તિના લાભનું મૂલ્યાંકન કેટલું કર્યું છે, આ પ્રશ્ન આની સામે વિચારવાની છે. કે જો જીવ મુમુક્ષુની સ્થિતિમાં છે તો મોક્ષ માર્ગ પ્રાપ્ત થાય તો એનો લાભ કેટલો છે, એ જાણ્યું છે એમને, એનું મૂલ્યાંકન કેટલું કર્યું છે. જાણવું એક વાત છે, મૂલ્યાંકન કરવું બીજી વાત છે. જાણવા તો મળે છે કે બરાબર છે, સમ્યક દર્શન થાય ને મોક્ષ માર્ગની પ્રાપ્તિ થાય તો મોક્ષની પ્રાપ્તિ થઈ જાય ને જન્મ મરણ મટી જાય ને બધા દુઃખ મટે. જન્મ મરણથી માંડીને બધા દુઃખ એના અને અનંત સુખની પ્રાપ્તિ થાય, જાણવું એક બીજી વાત છે ને મૂલ્યાંકન કરવું એની એક બીજી વાત છે. જાણે છતાં એની કિંમત ન રહે તો પ્રયત્ન ન થાય અને જાણતા એનું મૂલ્યાંકન થાય તો એનો તે મૂલ્યાંકન થાય તેના પ્રમાણમાં તેનો પ્રયત્ન ઉત્પન્ન થાય. જેટલું મૂલ્ય કરે એના પ્રમાણમાં એનો પ્રયત્ન ઉત્પન્ન થાય, એ કાર્યમાં એનો રસ ઉત્પન્ન થાય. રસ અને પુરુષાર્થ બે વિષય એની સાથે અને એની જાગૃતિ, એમાં બાધા નુકસાન ન થાય એની જાગૃતિ, કાર્ય સાંગોપાંગ પાર પડે એની જાગૃતિ, આ સ્થિતિ આવ્યા વિનાની. નહીતર તો એમ કહે છે, શાસ્ત્ર વાંચ્યું છે, સાંભળ્યું છે એટલે ખબર તો છે કે મોક્ષ માર્ગથી શું લાભ થાય છે, આટલો લાભ થાય છે એ બધી ખબર છે, કંઈ ખબર નથી એવું જાણવા નથી મળ્યું એવું થોડું છે. પણ મૂલ્યાંકન થવું એક બીજી વાત છે, જાણવા પડવું એ બીજી વાત છે. એક બાળક છે, એને 100 રૂપિયાની નોટ આપો તો એના ચક્ષુ ઇન્દ્રિયમાં જેવો 100 રૂપિયાની નોટ છે એવું જ પ્રતિબિંબ પડવાનું છે. એટલે 100 રૂપિયાની નોટને જેવું બાળક જાણશે એવું જ મોટો જાણશે. જે રંગ છે એ જ રંગ આંખથી દેખાય છે, જે આંકડા આંખથી વંચાય છે તે જ આંકડા વંચાય છે. શું ફરક પડ્યો કે બાળકને 100 રૂપિયાની કિંમતની ખબર નથી, તો એ ગમે ત્યારે ફાડી નાખશે, એના હાથમાં નોટ છે બીજા કાગળ ફાડશે એમાં પણ ફાડી નાખશે. મોટાને એનું મૂલ્યાંકન છે એ આપણે અનુભવ પ્રકાશમાં એ વિશે હવે ચાલશે. મિથ્યા દ્રષ્ટિનું અને સમ્યક દ્રષ્ટિનું જ્ઞેય પ્રયોજન જ્ઞાન એક સરખું છે. એટલે જ્ઞેયમાં જોડાવાનું જ્ઞાન એક સરખું છે, 100ની નોટ બંનેને એક સરખી જ દેખાય છે. પણ મિથ્યા દ્રષ્ટિ અયથાર્થપણાને સાધે છે અને સમ્યક દ્રષ્ટિ યથાર્થતાને સાધે છે, આ ફેર પડે છે. એક આત્માને લાભ થાય એ રીતે જાણે છે જ્ઞેયને, એક આત્માને નુકસાન થાય એ રીતે જાણે છે. શાસ્ત્રના અર્થમાં પણ એવું છે કે શાસ્ત્રનો અર્થ બરાબર કરે છે એની પાછળ કયો દ્રષ્ટિકોણ લગાવ્યો છે. અર્થ સાચો છે માટે જ્ઞાન બરાબર છે એવું અહીંયા નથી. અર્થ સાચો હોય અને જ્ઞાન નુકસાન કરતું હોય એને, અને અર્થ સાચો હોય અને જ્ઞાન એને લાભ કરતું હોય, બે પ્રકાર ઊભા થાય છે. હજી તો બહુ ભાગ તો અર્થની અંદર વાદ વિવાદ ને તકરાર ઉભી થાય છે. કે આમ ને બીજો કઈ આમ, પણ અર્થ સાચો હોય એક વાર તો પણ સાચો અર્થ છે માટે જ્ઞાન સાચું છે અને લાભદાયક છે એવું નથી હોતું હંમેશા. ત્યાં સુધીનો વિચાર સ્પષ્ટ હોવો જોઈએ. બધા અહીંયા કે છે કે એ પ્રશ્નનું સ્પષ્ટીકરણ કરવામાં આવે તો અથવા તો એનો ઉત્તર વિચારવામાં આવે તો એનું મૂલ્યાંકન કરવાનો વિષય કે અનંત કાળના ચાર ગતિના જન્મ મરણ જરા અને અનેક પ્રકારના રોગોની રોગની અસાતનાઓ અસાતાઓ તથા માનસિક મૂંઝવણની અસાતાના સર્વ દુઃખોનો નાશ અને અનંતકાળ પર્યંત અનંત સમાધિનું સુખ અને શાંતિની પ્રાપ્તિ તે અંગેની વાસ્તવિક સમજણપૂર્વક આ ઉપાય અથવા માર્ગનું મૂલ્ય આંકનાર આત્માથી જીવ છે. આ એક બહુ મહત્વનો મુદ્દો છે પાત્રતાના કાળમાં ઉત્પન્ન થતો, કે જો જીવને નફા નુકસાનનો પૂરો બરાબર ખ્યાલ આવે, એનું મૂલ્ય બરાબર અંકાય, તો એને તદ અનુસાર આ માર્ગનો આ ઉપાયનો રસ અને આ ઉપાયનો પ્રયત્ન પુરુષાર્થ એને ઉપડે જ ઉપડે, ન ઉપડે એવું કદી બની શકે નહીં. કેમ કે આ એકદમ સ્વાભાવિક વિષય છે. સ્વભાવમાં કાંઈ આઘું પાછું ચાલતું નથી. અગ્નિને કોઈ ઉપાયે ઠંડો કરી શકાય નહીં, કરી શકાય કોઈ ઉપાયથી. કેમ કે સ્વભાવની અંદર એ તો એક એવી વસ્તુ છે કે એ અફરચિત છે. જો સ્વભાવનો નાશ થાય તો ચૌદે બ્રહ્માંડનો નાશ થાય. કેમ કે ચૌદે બ્રહ્માંડમાં જે વસ્તુ છે એના સ્વભાવને લઈને છે અસ્તિત્વ, પણ એનો સ્વભાવ છે. એમાં શું થાય બીજું? એમ આ પરિણામમાં પણ આવો સ્વભાવ છે, જીવનો આ સ્વભાવ છે કે જો એને ચાર ગતિના જન્મ મરણ, એક વખતના નહીં પણ અનંત કાળના અનંત વખતના જન્મ મરણ એની વાસ્તવિકતામાં આવે તો. મરણ શબ્દ છે એનાથી કોઈ અજાણ્યો નથી, એ પ્રસંગથી કોઈ અજાણ્યો નથી, બરાબર છે. પણ સામે ચીજ આવે ત્યારે એની વાસ્તવિકતા સમજાય છે, બરાબર છે. શાંતિથી બેઠો હોય અને એમાં એને એમ લાગે કે ભાઈ કઈક એવું થાય છે, કઈ સમજાતું નથી, એવું કઈક થાય છે, પણ ખ્યાલ આવી જાય કે આ તો એવું કંઈક થાય છે કે આમાં કંઈક થઈ જશે, બીજું તે મરણ કદાચ થઈ જશે. એને એક વખતના મરણની પણ વાસ્તવિકતા ત્યારે સમજાય છે કે આ શું ચીજ છે. એક નામ લેવું, વિચાર કરવો એક વાત છે, ને એની વાસ્તવિકતામાં આવવું બીજી વાત છે. અહીંયા તો અનંત કાળના ચારે ગતિના અનંત પ્રકારના દુઃખો એની વાસ્તવિકતા અને એના એ નુકસાનનો અભાવ અને અનંતકાળના અનંત સમાધિ સુખ અને શાંતિનો લાભ એની વાસ્તવિકતા, બેની વાસ્તવિકતા પછી એ મૂલ્યાંકનનો વિષય છે. મુમુક્ષુ જીવના આ મૂલ્યાંકનનો વિષય છે. આ મૂલ્યાંકન ન થાય વાસ્તવિકપણે તો એનો રસ અને એનો પ્રયત્ન સાચી દિશામાં નહીં ચાલે, નહીં હોય, થશે જ નહીં, રહેશે જ નહીં, થશે જ નહીં. આ એક વાસ્તવિકતા છે આ વિષયની પાછળ. કોઈ એમ સમજે કે બુદ્ધિથી આ વિષય સમજી લઈએ માટે આમાં કાંઈક લાભ થાય એવું નથી. આનું સાચું મૂલ્યાંકન કરનારને જ એનો લાભ થાય છે, એની વાસ્તવિકતા છે. Thank you. એટલે આવું મૂલ્ય આંકનાર, મૂલ્યાંકન કરનાર આત્માર્થી જીવ છે તેણે એમ નિશ્ચય કર્યો છે. જો હવે એનો આ મૂલ્યાંકન પૂર્વકનો આ નિશ્ચય છે કે ભવ ભ્રમણનું અને સર્વ દુઃખનું મૂળ કારણ અજ્ઞાન અને મિથ્યાત્વ છે. ભવ ભ્રમણનું મૂળ કારણ, સર્વ દુઃખનું મૂળ કારણ અજ્ઞાન અને મિથ્યાત્વ છે. જો વિષય સંક્ષેપ કેટલો થઈ જાય છે, ચાર ગતિના દુઃખ અને ચાર ગતિના જન્મ મરણનો વિસ્તાર ગમે એટલો છે, પણ એનું કારણ એટલું વિસ્તારવાળું નથી. એનું કારણ તો મિથ્યાત્વ અને અજ્ઞાન, એ જ એનું કારણ છે, બીજું કોઈ કારણ નથી. જ્યારે જ્યારે જીવને દુઃખ થાય છે ત્યારે એને અજ્ઞાન સિવાય દુઃખ હોય નહીં, કેમ કે જ્ઞાને કરીને તો દુઃખ જ થતું નથી. જ્ઞાને કરીને દુઃખ થતું નથી. સામાન્ય રીતે દુઃખ છે એની એક પ્રકૃતિ ભય પણ છે. ભય પ્રકૃતિ છે ને, એ દુઃખદાયક છે, દુઃખનો અનુભવ કરાવે છે. હવે ભય ક્યાં છે? કે જ્યાં મમત્વ છે ત્યાં ભય છે. મમત્વ સિવાય ક્યાંય ભય થાય? મમત્વ સિવાય ભય હોતો નથી. તો જ્યાં ભેદજ્ઞાન થાય છે, ભિન્નતા થાય છે, ત્યાં ભય રહેતો નથી. ત્યાં ભય હોવાનો પ્રશ્ન રહેતો નથી. ઉત્પન્ન નથી થતો ભય. તો કહે છે કે ભવ ભ્રમણનું અને સર્વ દુઃખનું મૂળ કારણ અજ્ઞાન અને મિથ્યાત્વ છે. તેથી તે ટાળવાનો પૂરો ઉદ્યમ કરવો ઘટે છે. તેથી તે અજ્ઞાન અને મિથ્યાત્વ ટાળવા માટે પૂરેપૂરી શક્તિનો ઉપયોગ કરવો જોઈએ. એમ કેમ છે? જેટલી કોઈ વર્તમાન પરિણામમાં પ્રાપ્ત શક્તિ છે એ સર્વશક્તિથી, પૂરી શક્તિથી મિથ્યાત્વને અજ્ઞાન ટાળવા પાછળ. બીજું બધું જેમ થવું હોય તેમ થાવ, એકવાર ઉડાડીઓ કરવો પડે. અમારે ગુજરાતીમાં એને ઉડાડ્યો કે ઘા કરી દેવો, ફેંકી દેવું, જેને એમ કે છે અભિપ્રાયમાંથી તો ફેંકવું પડે છે. તેથી તે ટાળવાનો પૂરો ઉદ્યમ કરવો ઘટે છે. ભાવ ભ્રમણ ચાલુ રહે તેવા ભાવમાં આ ભાવ વ્યતીત થવા દેવો યોગ્ય નથી. ભાવ ચાલ્યો જાય છે, આયુષ જે સમય થાય જાય છે એમાં તો આયુષ ઘટતું જાય છે. સમય રોકી શકાય એવી કોઈ પરિસ્થિતિ નથી. સમયને રોકી શકાય એવું છે? તો ભાવ ભ્રમણ ચાલુ રહે તેવા ભાવમાં ને ભાવમાં, તેવી ને તેવી સ્થિતિમાં સમય ચાલ્યો જાય, એ રીતે સમય વ્યતીત થાય, આખો ભાવ પૂરો થાય, એ કરવા, એ થવા દેવા યોગ્ય નથી. સોનું ખીચામાંથી નીચે પડી જાય, એક થેલીમાં એક દાગીના મૂકાયો સોનાના, નીચે કાણું હોય સોનું, પછી પછી એક દાગીના પડી જતા હોય તો ખબર પડે, રહેવા દે છે? એની સાવધાની કર્યા વગર રહી શકે? એ રહી શકે નહીં. જ્ઞાનીઓ એમ કહે છે કે જે મનુષ્ય દેહમાં હિત અહિતનો વિવેક કરવાની સમજણ મળે છે, સમજણ હોય છે, એવા મનુષ્ય દેહ જો એ આત્મહિત કરી શકે એવી કોઈ પરિસ્થિતિમાં, એવા કોઈ ઉપાયમાં, એવા કોઈ ઉદ્યમમાં લાગે તો એની એક એક સમયની કિંમત રત્ન ચિંતામણીથી અધિક છે. અને એવું ન કરી શકે તો એ મનુષ્ય દેહના આખા આયુષ્યની કિંમત ફૂટી કોડેલી કોડી જેટલી એ નથી, સાજી કોડી નહીં, ફૂટેલી કોડી જેટલી એ નથી. સામે સામે બે વાત કરી છે. જો એનો સદુપયોગ કરે તો એની કિંમત, એનું મૂલ્ય ન થઈ શકે એટલું છે, એની કોઈ કિંમત જ ન થાય. છે ને મૂળ બિદ્રીમાં રત્નોની પ્રતિમા, આટલી આટલી પ્રતિમાઓ છે, 1 ઇંચની, 2 ઇંચની, 3 ઇંચની, 1 ઇંચની. એમ કે છે કે એટલી બધી એની અત્યારે કિંમત થાય કે એને કોઈ લઈ શકે નહીં, કોઈ વેચી શકે નહીં, એટલી એની કિંમત ન થઈ શકે એવી એ ચીજો છે. એવું જ મનુષ્યનું છે, એની કોઈ કિંમત ન થઈ શકે એવા સમયની કિંમત છે, જો એનો સદુપયોગ કરે તો. અને નહીંતર એની એક ફૂટી કોડી જેટલી પણ એની કોઈ કિંમત નથી. તેવો ભાવ એટલે મિથ્યાત્વ ભાવ અહીંયા લેવો. ભાવ ભ્રમણ ચાલુ રહે તેવા ભાવમાં, એટલે કે મિથ્યાત્વ ચાલુ રહે તેવા ને તેવા ભાવમાં આખો ભાવ વ્યતીત થઈ જાય તે થવા દેવું યોગ્ય નથી. કારણ કે તેમ થાય તો પાછળ ભાવ ભ્રમણ ઊભું ને ઊભું છે. પછી ભાવ ભ્રમણ કેટલું થાય, અત્યારે ઉપેક્ષા થઈ હિતના માર્ગની, હિત ઉપદેશની ને હિતના માર્ગની ઉપેક્ષા કરીને ભાવ ભ્રમણને ટાળવાનું કારણ સમ્યક ઉત્પન્ન ન કર્યું તો એ ઉપેક્ષાના ફળમાં અનંતકાળ સુધી ભાવ ભ્રમણ ચાલુ રહે એ સ્થિતિ ઊભી ને ઊભી છે, એ સ્થિતિ ઊભી જ રહેશે. પાછળ ભાવ ભ્રમણ ઊભું છે તેથી તેના મૂળને આ ભાવમાં છેદવું જોઈએ. ભાવ ભ્રમણના મૂળને એટલે મિથ્યાત્મને આ ભાવમાં છેદવું જોઈએ. બંધ કરે તો સામે અનંત સુખનો લાભ થાય એ પરિસ્થિતિ પણ અનિવાર્ય છે, આવે જ છે. ડબલ ફાયદો જેને આપણે કહીએ છીએ, તમને 10 રૂપિયાનું નુકસાન જતું હતું એ 10 બીજાને બીજા 10 મળ્યા, ડબલ ફાયદો છે ને. નુકસાન ન ગયું ને નફો મળ્યો એ પરિસ્થિતિ છે. જેના ફળમાં અનંતકાળનું અનંત સુખ પ્રાપ્ત થાય, આ પ્રકારે અજ્ઞાન ને મિથ્યાત્મનો અભાવ કરવાની તાતી જરૂરિયાત જેને લાગી છે તેને પોતાની જરૂરિયાત પ્રમાણેનો પ્રયત્ન કર્યા વિના તે રહી શકે નહીં. તાતી જરૂરિયાત એટલે જેમ ઘણી તૃષા લાગી હોય તો એને પાણી અત્યારે ને અત્યારે જોઈએ, એકદમ તરસ લાગી હોય કોઈ એમ ભાઈ તમે કાલ પાણી પીવડાવશો તમને આજે એમને ચલાવો ચાલે એમ નથી. એમ જેને ખ્યાલ આવ્યો કે આ મનુષ્ય ભાવમાં મિથ્યાત્મનો નાશ થવો જ જોઈએ, કરવો જ જોઈએ, એવી જેને તાતી જરૂરિયાત લાગી છે, જરૂરિયાત લાગવી આ બીજો વિષય છે. એક વાત ખ્યાલમાં આવી એક વાત છે ને જેની જરૂરિયાત લાગવી એ તદ્દન બીજી વાત છે, બે જુદી જુદી વાત છે. તાતી જરૂરિયાત જેને લાગી છે તે પોતાની જરૂરિયાત પ્રમાણેનો પ્રયત્ન કર્યા વિના રહી શકે નહીં, એ રહી શકે જ નહીં. મારા વેપારીઓમાં ઘણા એવા કિસ્સા બનેલા છે કે એક માણસે વેપારની અંદર ખૂબ રસ લીધો હોય વર્ષો સુધી, 30-40 વર્ષ સુધી વેપારી જીવનની અંદર રસ લઈને વેપાર લીધો, વેપાર કરતો કર્યો હોય, પછી 3-4 દશકા પછી કામ કરનારા માણસો નીચે તૈયાર થઈ જાય, છોકરાઓ મોટા થઈને તૈયાર થઈ જાય, એને એમ કહે કે હવે તમે રસ ન લ્યો અથવા પરિશ્રમ ન કરો, તમે અહીંયા દુકાને ન આવો તો ચાલશે, તમારા કરતાં પણ સારી રીતે સંભાળનારા આ બધા તૈયાર છે, એ ન રહી શકે. એમ કે મારો સમય કેવી રીતે મારે પસાર કરવો, એને એમ લાગે કે આ સમય નહીં જાય અને હું એમને ખોટા વિચારે ચડી જઈશ અને મને મૂંઝવણ ને એ બધું વધી જશે. જો એને પરાણે રાખો તો એના વિચારોની માનસિક પરિસ્થિતિ ઉપર, મગજ ઉપર બહુ ખોટી અસરો થવા માંડે છે. એટલે એને એમ કે ભાઈ ઠીક, તમને ઠીક પડે એમ કરો, તમારો રસ ભરો, તમે ચાલુ રાખો. એને સમય પસાર કરવો બહુ મુશ્કેલ પડે. અને પરાણે જો એ પરિસ્થિતિમાં રાખે તો એની માનસિક સ્થિતિ ઉપર બહુ ખરાબ પ્રત્યાઘાત આવે છે, ઘણા ખોટા વિચારમાં ચડી જાય. એવું તો અહીંયા પણ બને છે. જો માણસને પૂર્વ પુણ્યના યોગે નિવૃત્તિ જ હોય અને પ્રવૃત્તિમાં જોડાવવું પડે એવી પરિસ્થિતિનો હોય, એવો નિવૃત્ત માણસ જો સદવિચારમાં ન ચડે તો એ અસત વિચારની અંદર માનસિક પરિસ્થિતિ એની ઘણી ખરાબ કરી દે છે. આવા કેટલાક દાખલાઓ બને છે. આ એક બહુ વ્યવસ્થિત વિષય એટલો છે કે પોતાની જરૂરિયાત પ્રમાણે એને જરૂરિયાત લાગે છે, પણ જેને જરૂરિયાત નથી એને શું કરવું, તો એને વખત કાઢવો મુશ્કેલ. હા, તો જરૂરિયાત લાગે તો એને વર્તમાનમાં દુઃખ છે એનો ખ્યાલ આવે છે. જીવ કાંઈ પણ પ્રવૃત્તિ કરે છે એ શું કરવા કરે છે, કે સુખ જોઈએ છે માટે કરે છે. જો એને સુખ જોઈએ છે તો એ વાત સાબિત કરવાની જરૂર નથી કે એને અત્યારે દુઃખ છે, એ સાબિત કરવાની જરૂર છે. તો બહુ સીધી વાત છે, સ્પષ્ટ વાત છે. દેવલોકમાં દેવનો જીવ હોય, દેવ પર્યાય કે મનુષ્યની અંદર કોઈ પણ સ્તરનો માણસ હોય, એ સુખ માટે જ પ્રયત્ન કરે છે. 3 ઇંચ હોય તો 3 ઇંચનો જીવ પણ સુખ માટે જ પ્રયત્ન કરે છે. એ પરિસ્થિતિને સ્પષ્ટ કરે છે કે એ દુઃખમાં છે, પણ એ પરિસ્થિતિ વિચારમાં બહુ સ્પષ્ટ નહીં હોવાથી કે દુઃખનું કારણ અને પ્રકાર શું છે અને સુખનું કારણ અને સુખનો પ્રકાર શું છે, ક્વોલિટી શું છે, એ ખબર નહીં હોવાથી એમને એમ જેમ અંધારામાં ખોટી દોડ કોઈ કર્યા કરે એમ જીવ સુખને માટે પણ જગતની અંદર ખોટી દોડ કરે છે. આ પરિસ્થિતિ છે. આ વિચારણા એક એવી છે કે આની અંદર એને વર્તમાન દુઃખનો ખ્યાલ આવે છે અને સુખ જે પ્રાપ્ત થવાની સંભવિતતા છે એનું મૂલ્ય અને એની કિંમત જણાતા એનો એ અંગેનો પ્રયત્ન ઉપડ્યા વિના રહી શકે નહીં. ઉપડે જ ઉપડે, આ નિયમબદ્ધ વાત છે. એટલે જેને જરૂરિયાત લાગી હોય તેને પોતાની જરૂરિયાત પ્રમાણે, જરૂરિયાતના પ્રમાણમાં, એની માત્રામાં પ્રયત્ન કર્યા વિના તે રહી શકે નહીં. પણ ઘણા કે છે ને, લૌકિકમાં પણ એવા ખોટા વિવાદ ચાલે છે, ધાર્મિકમાં પણ એવા વિવાદ ચાલે છે. જો થવાનું હોય એમ થાય ને નસીબમાં હોય એમ થશે તો પછી છાના માના બેસરીઓને ઘરે બજારમાં શા માટે કંઈ પણ આજીવિકા માટે જ આવશે, જે થવાનું હશે એ થશે. અથવા પર્યાય ક્રમબદ્ધ છે તો છાના માના બેસરીઓને જે થવાનું હશે. પણ ભાઈ, જેને જરૂરિયાત લાગી છે એને એ જરૂરિયાતની ચીજ મેળવ્યા વિનાના એના પરિણામ કેમ રહી શકે? પ્રયત્ન થાય ને મળે ન મળે એ બીજો વિષય છે આખો, એ તો પૂર્વકર્મનું સાથે, એના પરિણામ તો રહી શકે જ નહીં. જેને ખબર પડી કે મને જરૂર છે એને તો પરિણામ થયા વિના રહી શકે નહીં, પ્રયત્ન થયા વિના રહી શકે જ નહીં. આ એક અનિવાર્ય સ્થિતિ છે. એમ આ જીવને ભવભ્રમણનો નાશ કરવાનું, ભવભ્રમણનું મૂળનો નાશ કરવો, એનું મૂળ અત્યારે તો બાળવું છે, એવું જે મિથ્યાત્વ છે એ નાશ કરવું જરૂરી છે. નહીંતર 4 ગતિનું અનંત ભવભ્રમણ ઊભું છે અને અનંત સુખ ખોઈ નાખવાનું નુકસાન છે. દુઃખ 4 ગતિનું ઊભું છે ને અનંત સુખને હાથે કરીને ખોઈ નાખવાનો પ્રકાર ઊભો થયો છે. એને એ જરૂરિયાત સમજાય અને એ જરૂરિયાત માટેનો એનો પુરુષાર્થ કર્યા વિનાના એના પરિણામ રહી શકે એવું કોઈ દિવસ બની શકે? કોઈ દિવસ બને જ નહીં. એ જીવના પરિણામને રોકી શકાય જ નહીં, એટલી બધી બહુ સહજ અને સ્વાભાવિક સ્થિતિ છે. એને અત્યારે દુઃખ છે, એ દુઃખ એને સહન ન થવું ન થાય એ પરિસ્થિતિ આવે છે. અને અનંત સુખ મળે છે, જે મિથ્યાત્વ ટળતા અનંત સુખ મળવાની સ્થિતિ ઊભી થાય છે, એ લાભ એને સમજાવવો જોઈએ, મૂલ્યાંકન એનું થવું જોઈએ. થાય તો પરિણામમાં એની પરિસ્થિતિ આગળ એ બાજુની એ દિશામાં પ્રયત્ન વિનાની રહી શકે જ નહીં. આ એક એવું ગણિત છે અથવા એવી પરિસ્થિતિ છે કે જેમાં એનું બીજી કોઈ વસ્તુ બને જ નહીં, એમાંથી બની શકે જ નહીં એવું છે. એટલે તો મૈત્રીના વચનામૃતમાં વિષય આવે છે. આ ઉપદેશ કેવો છે? વિતરાગનો ઉપદેશ છે, અસી ધારા સમાન છે. એવું તરવાર છે, એનો ઘા કરો ને સામે એને કઈ વાગે નહીં એમ કેમ બને? એવી આ વસ્તુના સ્વભાવને નિરૂપણ કરતો આ ઉપદેશ છે. ઉપદેશ તો અન્ય મતમાં છે, જેટલા ધર્મના સંપ્રદાય છે જગતમાં એ બધામાં ઉપદેશ છે. પણ ઉપદેશ અસર થાય ને ન થાય એવો બે પ્રકાર છે કે કોઈને ઉપદેશની અસર થાય છે, કોઈને નથી થતી. તો આ તો કહે છે કે અસી ધારા સમાન છે, તરવારની ધાર જેવો આ ઉપદેશ છે. તરવારનો અર્થ કંઈ ખાલી ન જાય, એને ઘોઘું આવે છે, પેલું આવે છે, પોલાદની તરવાર હોય છે, એ કાપે જ કાપે છે. એ ઉપદેશનો આ પ્રકાર એવો છે કે વસ્તુના સ્વરૂપને નિરૂપણ કરતો આ ઉપદેશ છે. ઉપદેશની ભૂમિકા છે બહુ નક્કર છે. ઉપદેશની ભૂમિકામાં નક્કર સ્વભાવ છે, અનાદિ અનંત શાશ્વત તત્વ સ્વભાવરૂપ છે એ આ ઉપદેશની ભૂમિકા છે, જેના આધારે આ ઉપદેશ થાય. એટલે એનો તો પરિણામ આવે જ આવે, આવ્યા વિના રહી શકે નહીં આ વસ્તુ. એની પણ તાકાત તો છે સામે, એની એ તાકાત છે. આમ તો બે ભિન્ન ભિન્ન પદાર્થો છે, એક પદાર્થ તો બીજા પદાર્થમાં કઈ કરવાનો પ્રશ્ન નથી. પોતે તૈયાર થાય તો ઉપદેશ લાગે, પોતે તૈયાર ન થાય તો ઉપદેશ લાગે. ઉપદેશ તો પરદ્રવ્ય છે, આખરમાં તો એ કોઈ એ કઈ કરે છે એવું તો છે. તું કરવા ધારતો નથી તેથી તારું કાર્ય થતું નથી, એમ કીધું છે. તું કરવા ધારતો નથી એટલે એનો અર્થ એ છે કે વિચારની ભૂમિકામાં પણ વિચારની દ્રઢતા, નિર્ણયની દ્રઢતા અસાધારણ હોય છે. મોક્ષને પછી વિચારાતીત વિકલ્પાતીત દશાની વાત તો પછીની છે, હજી તો વિચારની દ્રઢતાનું ઠેકાણું ન હોય એને આગળની સ્થિતિ આવવાનો ક્યાં પ્રશ્ન જ રહેશે. એક જે આ વાત લીધી છે 21મા બોલમાં વચનામૃતમાં કે ભાવના ફળે છે ચૈતન્યમાંથી ઉત્પન્ન થયેલી ચૈતન્યની ભાવના, રાગદ્વેષમાંથી ઉત્પન્ન થયેલી નહીં. ન ફળે તો 14 બ્રહ્માંડને ફરી ફરવું પડે. પણ જેમ 14 બ્રહ્માંડ મજબૂત છે એમ આ ભાવના પણ 14 બ્રહ્માંડ જેટલી જ મજબૂત છે. એટલે એની મજબૂતાઈનો પોતાને ખ્યાલ છે, ભાવનામાં આવે છે. એ ભાવનાની તાકાત કેટલી કે 14 બ્રહ્માંડ જેટલી, એટલું એની અંદર બળ છે. એટલે સામે બીજા પલ્લામાં 14 બ્રહ્માંડ મૂક્યા છે. ભાવના એવી ઉત્પન્ન થાય છે. એમ કહીને ભાવનાની તાકાત બતાવે છે ત્યાં. ખરેખર તો એ ભાવનાની તાકાત બતાવે છે કે 14 બ્રહ્માંડ કરતા પણ એ જ જીવની સ્વરૂપ પ્રાપ્તિની ભાવના આટલી શક્તિવાળી હોય છે. 14 બ્રહ્માંડની શક્તિ એની પાસે. હવે એને 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 અપ્રાપ્તિનો શું સવાલ છે? બંધાયેલી છે કુદરત, એમ કહે છે. કુદરત તો એની સાથે બંધાયેલી છે. જોકે કુદરત તો જીવના સર્વ પરિણામ સાથે બંધાયેલી છે. પાપ કરે છે તો એના ફળ આવે છે, પુણ્ય કરે છે અજ્ઞાનપણે કરે છે તો અજ્ઞાનપણે પુણ્ય કરે છે તો એના ફળ આવે છે. આવે છે કે નથી? તો એ શુદ્ધ ચૈતન્ય પવિત્ર પદાર્થની પવિત્ર ભાવનામાં આવે ને એનું ફળ ના આવે, એ ક્યાંની વાત છે? એ વાત તો કોઈ ગણિતમાં પણ બેસે એવી નથી. સીધે સીધો ન્યાય નો વિષય. કોઈ પરિણામ નિષ્ફળ નથી જગતની અંદર, સર્વ પરિણામ સફળ છે. પછી ક્યાં પ્રશ્ન છે? કુદરત તો બંધાયેલી છે. મૂળ તો શું છે કે જીવને એવી એક ભીતિ છે કે પ્રતિકૂળતાઓ આવશે તો મારું શું થશે. પણ પ્રતિકૂળતા આવશે તો પણ એ પૂર્વકર્મનો ભોગવ થશે. અને એ પ્રતિકૂળતા જે પૂર્વકર્મનો ભોગવતો છે એ તું નહીં ઈચ્છે ને ભયવાન થઈશ એટલે નહીં આવે, એવું તો કઈ છે નહીં. નાની નિર્ભય થઈને પ્રતિકૂળતાથી ભિન્ન પડીને સુખે કરીને સ્વભાવ મારીને જ્ઞાતા રહીને એ પૂર્વકર્મના ઉદયનો સમય પસાર કરે છે. એને સમય પસાર નથી થતો એવું તો કઈ નથી. અને અજ્ઞાની ભયે કરીને દુઃખે કરીને એમ એ સમયને પસાર કરે છે. પસાર તો બે કરે છે. હવે પહેલેથી ભયમાં રહેવાથી, ભયનો અભિપ્રાયમાં રહેવાથી કાંઈ પૂર્વકર્મ કાંઈ ટળી જવાનું નથી. અને નિર્ભય થાય તો ટળી જવાનું નથી. પછી શા માટે ભયમાન થઈને દુઃખી થવું હોય ત્યારથી? જેમ માણસ કોઈ એમ કહે છે એવી મોત આવ્યા પહેલા શા માટે મરવું? ખરેખર મોત આવે ને મરે તો જુદી વાત છે. આ તો મૃત્યુના ભયથી તો મૃત્યુ આવ્યા પહેલા જ મરે છે, ડબલ મરણ કરે છે. એવું નુકસાન શા માટે કરવું? સત્પુરુષોના વચનો છે એ આવા વિષયની અંદર તો બહુ કામ કરે છે. તને મૂંઝવણ શું છે? તને દુઃખ શું છે? જે જગતની અંદર મૂંઝવણ અને દુઃખના પ્રકાર છે એનો તો તારી પાસે કાંઈ અંશ પણ નથી. પણ જેમ માંદરાને કોઈ કાંકરો મારે ને ઠેકડે ઠેકડા મારે, એવી ચંચળ પ્રકૃતિવાળું પ્રાણી છે. એક કાંકરો છોકરો મારે તો ત્રણ વખત તો ઝાડ ઉપરથી હેઠો ઉતરે, ત્રણ વખત ચડે ને પાછો ત્રણ વખત હેઠો ઉતરે ત્યારે એને એમ થાય કે આ મને કાંકરાની અસર હવે ગઈ. એમ જગતના દુઃખ તો ઘણા છે. હવે થોડું આવી ગયું તો એમાં આટલું બધું મૂંઝાવવાની કોઈ જરૂર નથી. શાંતિથી, ધીરજથી, ગંભીરતાથી કયો રસ્તો વાસ્તવિક પકડવો એનો વિવેક કરી લેવાનો. સીધી વાત છે. ઘણી શક્તિ મળે એવું છે. શું કહે છે? કારણ કે જરૂરિયાત પ્રયત્નની ઉત્પાદક છે એવો નિયમ છે, પ્રયત્ન પુરુષાર્થ. આ એક પ્રશ્ન માણસ પૂછે ને, પુરુષાર્થ કેમ ઉપાડવો, પુરુષાર્થ કેમ ઉપાડવો? પણ એ જરૂરિયાત પોતે પોતે જ પ્રયત્નની ઉત્પાદક છે. જરૂરિયાત લાગી છે કે નહીં એ પહેલા નક્કી કર. મોક્ષ માર્ગનો તારો પ્રયત્ન ન ઉપડતો હોય તો મોક્ષ માર્ગની જરૂરિયાત છે કે નહીં એ પહેલા નક્કી કર, પછી પ્રયત્નની મૂંઝવણમાં આવજે. જરૂરિયાત ન લાગી હોય તો અત્યારે તને બીજો પ્રયત્ન શા માટે કરે છે? સુખ માટે, કાંઈ ને કાંઈ સુખ માટે તો પ્રયત્ન કરે છે. તો સુખનું મૂળ સ્વરૂપ સમજીને, સાચું સ્વરૂપ સમજીને, સાચા સુખ માટે સાચો પ્રયત્ન કરવાનો કેમ ન બને? ખોટું પણ સુખ સમજાયું છે માટે ખોટા સુખનો ખોટો પ્રયત્ન થાય છે, અને એ પણ જીવ કર્યા વિના તો રહી શકે એમ નથી જ નથી. તો સાચું સુખ સમજીને સાચા સુખ પ્રત્યેનો પ્રયત્ન થવો ઘટે છે. વાત તો અહીંયા તત્વના ઊંડાણમાં જવા જેટલી જ છે. એના તત્વ સમજવું પણ એના ઊંડાણમાં જઈને સમજવું જોઈએ. જરૂરિયાત પ્રયત્નની ઉત્પાદક છે એવો નિયમ છે, અર્થાત એવો સિદ્ધાંત છે. જે કોઈ એમ પ્રશ્ન કરે કે શું કરીએ, બધું સમજાય તો છે પરંતુ હજી અમારો પુરુષાર્થ ઉપડતો નથી, આ પ્રશ્ન મુમુક્ષુ સમાજમાંથી આવે છે. ભાઈ વાત તો સમજાય છે, અનેક શાસ્ત્રો વાંચ્યા છે, અનેક વ્યાખ્યાનો, અનેક જ્ઞાનીઓના બીજા વક્તાઓના વ્યાખ્યાનો સાંભળ્યા છે, નથી સમજાતું એવું બહુ લાગતું નથી. પણ હજી એ પુરુષાર્થ ઉપડવો જોઈએ અને કાર્ય સંપન્ન થવું જોઈએ એવું થતું નથી, આ એક પ્રશ્ન આવે છે. તેને બધું સમજાય છે એવો ભ્રમ થયો છે. બધું સમજાય તો છે, બધું નથી સમજાતું. પુરુષાર્થ કેમ થાય એ નથી સમજાતું. બરાબર છે? એમ કે જરા સૂક્ષ્મ વિષય છે કે કોઈ એમ કે આત્મા જ્ઞાન સ્વરૂપ છે, એમને સમજાયું છે જ્ઞાન સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે, ને એવા એવા આનંદ ગુણથી પરિપૂર્ણ સ્વરૂપ છે, એ વાત બુદ્ધિગમ્ય થાય છે. બરાબર? એટલે બુદ્ધિગમ્ય થાય છે એટલે બુદ્ધિમાં એમાં કાંઈ તર્ક વિતર્ક કે એના વિરુદ્ધતા બુદ્ધિમાં ઊભી નથી થતી કે આમ ન હોય કે આમ હોય કે તર્ક કે કોઈ. હવે એથી આગળ ચાલીને કે એમાં એવું જે આત્મ સ્વરૂપ છે, મૂળ આત્મ સ્વરૂપ છે, એની સન્મુખ થવાય, એની અંતર્મુખ થવાય તો વિતરાગતારૂપ ધર્મ ઉત્પન્ન થાય, દર્શન જ્ઞાન ચારિત્ર ઉત્પન્ન થાય, શાંતિ ઉત્પન્ન થાય. આ પણ સમજાણું છે. બધું સમજાઈ ગયું કે ન સમજાણું? કે એમાં શું સમજવું બાકી રહ્યું? આ તો વાત પૂરી થઈ ગઈ. આટલીમાં તો મૂળ મુદ્દાની વાત તો આટલી જ છે કે આત્મા કેવો છે અને કઈ રીતે પ્રાપ્ત થાય છે. આ તમામ શાસ્ત્રોનો કોઈ તાત્પર્ય કહેવાનું હોય તો આ એક જ વિષય ઉપર છે. એટલું તો સમજાણો, પછી ભલે અનેક પ્રકારે કહ્યું પણ મૂળ મુદ્દો તો આ જ કહેવા માગે છે એ સમજાણો. તો બધું સમજાણું કે નહીં? કે નહીં સમજવામાં હજી એક વાત બાકી રહે છે કે એ કાર્ય પોતે કેવી રીતે અંદરમાં કરવું, એવું કરતા એવું કાર્ય થાય ને એ કાર્ય સંપન્ન થાય ત્યારે એ કાર્ય કેમ થાય છે એમ ખરેખર સમજાણું. અંતર્મુખ થવું, એ અંતર્મુખ થવું જોઈએ એમ સમજાવવું એક વાત છે, અને પોતે અંતર્મુખ કેમ થવું એ સમજાવવું એક બીજી વાત છે. પાછી બે જુદી જુદી વાત છે. તો એને બધું સમજાયું છે એવું ઉપર ઉપરથી લાગ્યું છે. એના ઊંડાણમાં જાય તો એને મૂંઝવણ ઊભી છે કે આ અંતર્મુખ થવું જોઈએ પણ થવાતું નથી તો શું કરવું, આ પ્રશ્ન એને ઊભો રહે છે. જો સમસ્યા ઊભી રહી એનો અર્થ કે બધું સમજાણું છે એ વાત નથી. બધું સમજાયું હોય તો સમસ્યા ન રહે, ને સમસ્યા રહે તો બધું સમજાયું છે એ વાત નથી રહેતી. આ તો બહુ સ્પષ્ટ છે. એટલે બધું સમજાયું છે તેવો ત્યાં ભ્રમ થયો છે. ખરેખર તો તેને સમ્યક દર્શનની જરૂરિયાત પણ વાસ્તવિકપણે સમજાણી નથી, તેથી ઉપરોક્ત ભ્રમમાં તે બાહ્ય ક્રિયામાં પ્રવર્તે છે, આગળ વધે છે અને અંતરની વસ્તુથી દૂર જાય છે. આ એક બહુ વિચારણા માગે એવું સ્થાન છે કે જ્યાં સમજાયું છે એવું જ્યારે લાગે છે ત્યારે હજી વાસ્તવિક ભૂમિકામાં તો એની અત્યારે શેની તાતી જરૂરિયાત છે એ સમજાણું નથી. ખરી જરૂરિયાત શેની છે એ સમજાણું નથી. જે ચાલતો ભાવ છે એ વિકલ્પ અને રાગરૂપ છે ને એમાં દુઃખ છે, અને એમાં દુઃખ લાગીને એ દુઃખ ટાળવું જોઈએ અને સમજાયું નથી. જો એને સ્થૂળ વિભાવનો વિષય ન સમજાય તો સૂક્ષ્મ સ્વભાવનો વિષય કેવી રીતે સમજાય? આ તો વિભાવનો વિષય છે. જે રાગમાં અને જે વિકલ્પમાં દુઃખ લાગવું જોઈએ એ તો વિભાવનો વિષય છે. જો વિભાવના વિષયનું દુઃખ ન સમજાય, ન સમજાય એટલે ન લાગે હો, તો એને સ્વભાવના વિષયનું સુખ પણ ન સમજાય. ભાવ ન ભાસે, ન સમજાય એટલે ભાવ ન ભાસે કે સ્વભાવમાં સુખ કેવું હોય. એટલે ત્યાં તેને સમ્યક દર્શનની જરૂરિયાત પણ વાસ્તવિકપણે સમજાણી નથી. આમ તો ખબર છે કે સમ્યક દર્શન પ્રાપ્ત કરવું જોઈએ અને એ જરૂરિયાતનો વિષય છે, પણ તેને વાસ્તવિકપણે સમજાણી નથી. એટલે શું કરશે કે તેથી તે ઉપરોક્ત ભ્રમમાં મને સમજાય છે સમજાય છે સમજાય છે એવો જે ઉપર કહ્યો તે ભ્રમ કે આ બધું સમજાય છે, સૂક્ષ્મ ગોચર થાય, બુદ્ધિ ગોચર થાય, તે બાહ્ય ક્રિયામાં પ્રવર્તે છે. બાહ્ય ક્રિયામાં એને જે ઉદયમાન ક્રિયા હોય, વાંચનની, શ્રવણની, વિચારણાની, ધ્યાનની, પૂજાની, ભક્તિની, દયાની, દાનની, યાત્રાની, કોઈ પણ પ્રકારની અથવા સંયમની બાહ્ય ક્રિયામાં તે પ્રવર્તે છે. પ્રવર્તે છે ને વધુ ને વધુ તે ક્રિયા કરે છે, એમાં આગળ વધે છે, અને જેમ જેમ તે ક્રિયામાં આગળ વધે છે તેમ તેમ અંતરની વસ્તુથી એ દૂર જાય છે. બીજા લોકો એમ જાણે છે કે આ ધર્મ કરવામાં આગળ વધ્યો, પહેલા રોજ બે વખત ખાતો તો હવે એક જ વખત ખાય છે, પહેલા રોજ એક કલાક વાંચન કરતો તો હવે ત્રણ કલાક વાંચન કરે છે શાસ્ત્રોનું. એ બાહ્ય ક્રિયામાં આગળ વધે છે, એ અંતરની વસ્તુથી દૂર જાય છે. એક બહુ સરસ વાત રાજમલજી આવી લખી છે કળષ્ટિકાની અંદર પુણ્ય પાપ અધિકારમાં કે શાસ્ત્રના આધારે જેમ જેમ ઘણા વિકલ્પ કરે છે તેમ તેમ તે વિકલ્પની અંદર આગળ વધે છે, અને જેમ જેમ તે વિકલ્પની અંદર વિકલ્પની દિશામાં અને વિકલ્પના ઘેરાવામાં આગળ વધે છે તેમ તેમ તે નિર્વિકલ્પ વસ્તુથી દૂર જાય છે. કેમ કે વસ્તુ નિર્વિકલ્પ છે, તો વિકલ્પમાં બહુ વધી ગયો. અને એક પ્રકારના નય જ્ઞાનથી બીજી રીતે ત્રીજી રીતે શાસ્ત્રોના વિચારોને વિકલ્પને ગડબડ ચાલ્યા જ કરે, વિકલ્પમાં આગળ વધી ગયો, એમાં પાછળ ગયો કે નિર્વિકલ્પ થવામાં એ પાછળ ગયો, દૂર થઈ ગયો એમાંથી. કહે એવી પરિસ્થિતિ ઊભી થાય છે. એટલે ખરેખર તો એ અંતરની વસ્તુથી દૂર જાય છે, અને તેમ છતાં એને એવો ધોખામાં એ રહે છે, ઊંડે ઊંડે એને એમ રહે છે કે આમ કરતા કરતા મારું કાર્ય થઈ જશે, આ વાંચતા વાંચતા, આ વિચારતા વિચારતા, આ ક્રિયા કરતા કરતા, આ સંયમ પાળતા પાળતા મને આમાં લાભ થઈ જશે, હિત થઈ જશે, મારું કાર્ય થઈ જશે, કોક દી મને લાભ થશે. એ જીવ ત્યાં છેતરાઈ જાય છે, ધોખા મારી જાય છે, એને લાભ થતો નથી, ઉલટાનું એને નુકસાન કેટલું થાય છે એની એને ખબર હોતી નથી. શુભ યોગ હોય છે, શુભ ઉપયોગ હોય છે, એટલે પુંજબંધ થાય છે, પણ આત્માથી કેટલો દૂર ગયો એની એને ખબર હોતી નથી, એને ખબર રહેતી નથી. એટલે એ પૂર્વ ભૂમિકાનો માર્ગ પણ કેટલો જાગૃતિવાળો, કેટલી સૂક્ષ્મતાવાળો, કેટલો ગંભીર છે અને કેટલો ઉનાળવાળો છે એ શાંતિ વિશે સમજાવ્યું.